તારીખ 20/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 અને 439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 152
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 438 પાનું 368 નીચે છેલ્લો પેરેગ્રાફ છે. અનુભવ કરવાનો જીવમાં ગુણ છે એને અહીંયા વેદક તાકીદી છે. અનુભવ કરવો, વેદન કરવું, સંચેતન કરવું એ શબ્દો એક અર્થમાં વપરાય છે. સંસારી જીવ શેનો શેનો અનુભવ કરે છે એનો અહીંયા દ્રષ્ટાંત લીધો છે. દ્રષ્ટાંતનો એ અર્થ નથી લેવાનો કે એવો અનુભવ થઈ શકે છે. અજ્ઞાનીની દ્રષ્ટિમાં જે વાત છે એ વાતથી એને સમજાવે છે. જ્ઞાનીની દ્રષ્ટિની એ વાત નથી એમ લેવું. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે એવો સ્વાદનો અનુભવ કરે છે. હું અમુક સ્થિતિમાં છું, માણસ છું એમ કરે. તવંગર છું, રાજા છું, રંગ છું, વૈશ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું એવી રીતે હું આ સ્થિતિમાં છું એવો અનુભવ થાય છે. વળી હું ટાઢે ઠરું છું, તાપ પડે છે, મને ગરમી ઠંડી લાગે છે એવો અનુભવ કરે છે. હું દુઃખી છું અથવા હું સુખી છું એવો પણ અનુભવ કલ્પના એ કરીને કરે છે. જે એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન અથવા અનુભવ પણ તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિશે છે. જીવપદમાં આવો અનુભવ થાય છે, જડપદમાં એવો અનુભવ થતો નથી. ભૂખ લાગી એવી ખબર જીવને પડે છે, પર્યાય ભલે ઉદગળની છે જઠરાગ્નિની તો પણ ખબર જીવને પડે છે એટલો અહીંયા અનુભવ કરવાનો ગુણ જીવનો છે એટલું જ અહીંયા વાત લીધી છે. સ્વભાવે કરીને સ્વસંવેદન કરવાનો જીવ ગુણનો છે એ વિષય અહીંયા નથી એટલે એ વાત મર્યાદિત રાખી છે. પણ અનુભવ કરવાનો જીવ ગુણનો છે. જીવ અનુભવ કરે છે, બીજું કોઈ અનુભવ કરતો નથી. એમાં સમાધિનું સુખ લીધું છે જે, હા એમાં બે લીધા સબ સુખ, બે પાંચ વિષય સંબંધી સુખ લીધું અને સમાધિનું સુખ લીધું એમ બે દ્રષ્ટાંત લીધા છે સુખના. એ સંબંધી જેને સુખ થાય છે, સુખ જીવને થાય, જડને સુખ ન થાય એમ કહેવું છે. સુખ દુઃખ થાય તો જીવને થાય, જડને સુખ દુઃખ થાય નહીં. એટલે એવી રીતે સુખ થવાનું પણ જીવમાં છે, અનુભવ થવાનું પણ જીવમાં છે. જ્ઞાન જ્ઞાને કરીને ઓળખાય એવું ભિન્ન લક્ષણ જ્ઞાનનું એ પણ જીવમાં છે એમ જીવને ઓળખાવો છે. જીવ ક્યાં છે? નહીં, એને ખબર નથી હું ખારો છું. મને ખારું લાગે છે, મને ખારું જણાય છે એમ થવું જોઈએ. ભિન્ન ખારાશ મારા જ્ઞાનમાં જ્ઞેય થાય છે એવી ભિન્ન ખારાશ છે મારાથી, જ્ઞાનથી ભિન્ન એવી ખારાશ છે એવું જ્ઞાન થવું જોઈએ. એના બદલે એવું વેદે છે એને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે કે મને ખારું લાગ્યું. ખારું લાગતું નથી જીવને, અથવા જ્ઞાન ખારું થતું નથી. જ્ઞાન ખારું થતું નથી એમ કેમ છે? ખરેખર જીવ તો જ્ઞાન અનુભવવું, એમાં તો જ્ઞાન સિવાય કઈ બીજું કઈ નથી, અનુભવમાં અનુભવ સિવાય કઈ નથી. પણ પર રૂપે પોતાનો અનુભવ કરવો તે અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા અનુભવ છે, સંસારનું કારણ છે. ઉપાધિ એટલે ખોટું, વિપરીત કરે છે, વિપર્યાસ કરે છે. જે નથી પોતામાં, જે અનુભવાતું નથી પોતાને, જે પોતારૂપ નથી, એને એકત્વપણે અનુભવ કરે છે, ત્યારે એકત્વપણે અનુભવ કરે છે. જાણવામાં હજી એમ કે આ લીમડાને હું જાણું છું, આ મકાનને હું જાણું છું, એમાં હું કાંઈ મારાપણે નથી જાણતો. પછી પોતાનું મકાન જાણતો હોય ત્યાં બીજી વાત છે, પણ બીજાના ગામના મકાન પણ જોવે છે ત્યારે કાંઈ પોતાપણું નથી કરતો. પણ અનુભવ કરવામાં તો પોતાપણું કર્યા વિના અનુભવાય જ નહીં, જાણવામાં તો પોતાપણું થયા વિના જ્ઞાન થાય છે કે આ મારું નથી, એમ જ્ઞાન થાય છે. પણ અનુભવવામાં તો પોતાપણું થાય ત્યારે જ અનુભવ થાય પોતાને વિશે, ત્યાં સુધી અનુભવ ન થાય. એમ જાણવામાં અને અનુભવવામાં તફાવત છે. એટલે સ્વપર પ્રકાશકથી વધારે સ્પષ્ટ થાય છે કે સ્વપર પ્રકાશક એ જ્ઞાનની શક્તિ છે, અને અનુભવ કરવી એવી જે જ્ઞાનની શક્તિ છે એમાં સ્વને જ અનુભવ કરવી એવી શક્તિ છે, પરને અનુભવ કરવાની શક્તિ નથી. જ્ઞાનમાં તત્વાનુશીલનમાં છેલ્લા પ્રકરણમાં એ વાત લીધી છે, સ્પષ્ટ કર્યું છે એ વિશે. બધા ઝઘડા મટી જાય એવું છે સ્વપર પ્રકાશકના. વેદન અને જાણવું બે વાત જુદી જુદી છે એટલું જો નિશ્ચિત થઈ શકે તો તરત જ શું થાય છે. ના એટલે એવું, એ મને ખારું લાગ્યું એવું બેઝ પકડીને બધું થાય છે. જો એ બેઝ છોડી દેવામાં આવે તો ન થાય. શું, જેમ કે કોઈ અગ્નિથી બળે છે શરીર, ત્યારે હું બળું છું એમાં બધી ચેષ્ટા થાય છે, શરીર બળે છે એમાં કાંઈ ચેષ્ટા નથી થતી. મુનિરાજને માનો કે મુનિના શરીરને કોઈ જલાવે છે, પાંચ પાંડવને, તો એમણે અગ્નિને દૂર ન કર્યા. એમણે અગ્નિને દૂર ન કર્યો તો શું કરવા દૂર ન કર્યું, કે એમણે જ્ઞાન કર્યું કે શરીર જલે છે, હું નહીં. શરીરમાં ગમે તે થાય તો મને નથી થતું, મને જ્ઞાન થાય છે પણ મને અનુભવ નથી થતો, એમ કહેવું છે. નહીં તો સ્થિર કેવી રીતે રહી શકે. હવે આ વાત શું છે કે વિચારતા જેટલી સ્પષ્ટ નથી થતી એટલી પ્રયોગ કરતા સ્પષ્ટ થાય છે. જો વેદનના વિષયનો પ્રયોગ કરવામાં આવે કે જ્યારે ખારું લાગે છે ત્યારે જણાય છે કે લાગે છે, આની તપાસ કરવી છે. આપણે એમ નથી કહેવું કે અમે કહીએ છીએ એમ તમે માની લ્યો. જેમ એમ નથી કહેવું કે લોકો બધા કહે છે કે ખારું લાગે છે એમ માની લ્યો, એ પણ સ્વીકારવું નથી. તો ખારી નથી લાગતું એ પણ સ્વીકારવું નથી. તપાસ કરવી છે મધ્યસ્થ રહીને. બે પક્ષ છે, સંસારીઓનો એ પક્ષ છે કે સ્વાદ છે એ જીવને અનુભવમાં આવે છે, ખારો ખાટો તીખો વગેરે. જ્ઞાનીઓ એમ કહે છે કે નહીં, જ્ઞાનનો અનુભવ થાય છે, બીજા પદાર્થનો અનુભવ થઈ શકતો નથી આત્માને. ત્યારે હવે તમે તો શોધ કરવા નીકળેલા છો. શું, તમે નક્કી નથી કર્યું કે શું છે, એ તો નક્કી કરવાનું બાકી છે, તમારે નિર્ણય કરવાનો બાકી છે જેમાં, એની વાત છે. તો એને તો પોતાના અનુભવને તપાસવાનો છે. કે મને જણાય છે કે મને અનુભવાય છે. એક આમ કહે છે, એક આમ કહે છે, બેની વાત મારે અનુભવથી નક્કી કરવી છે, મારે કોઈના કહેવાથી નથી નક્કી કરવી. ચાહે કહેનાર ગમે તે હોય, મારે એની સાથે નિસ્બત નથી. તો માલુમ પડશે કે ખારું ખાટું આદિ જણાય છે, અનુભવાતું નથી. તપાસને અંતે એક પક્ષ ઉપર નિષ્કર્ષ કરવામાં આવવું પડશે કે જ્ઞાનીઓ કહે છે એ વાત સાચી છે, ખારું ખાટું જણાય છે, અનુભવાતું નથી. હવે એ તપાસવા જાય જ્યારે જીવ, ત્યારે એને ખરી સમજણ થાય છે. કારણ કે એ વખતે એને પોતાના અનુભવનું અવલોકન કરવું પડે છે. જે પર્યાય થઈ રહી છે જ્ઞાનની અને અનુભવવાની, એક જ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાન જાણવું અને અનુભવવું એ એક જ જ્ઞાનની પર્યાય છે. જેમ જાણવું અને પરિણમવું એ એક જ પર્યાયનું કાર્ય છે. ગચ્છતિ જાનાતિ ગચ્છતિ યતિ, એ જેમ એકનું જ કાર્ય છે, એવું રીતે જાણવું ને વેદવું બે એક જ જ્ઞાનની પર્યાયનું કાર્ય છે. પર પદાર્થ જાણી શકાય છે, પર પદાર્થને વેદી શકાતો નથી. આ સિદ્ધાંત છે. શું જ્ઞાનમાં અન્ય જ્ઞેયને વેદવાનો ગુણ નથી. જ્ઞાન ને અન્ય જ્ઞેયને અથવા અન્ય સર્વ જ્ઞેયને જાણવાનો ગુણ છે, એક પણ જ્ઞેયને વેદવાનો ગુણ નથી. અને સર્વ જ્ઞેયોને જાણવાનો ગુણ છે. આમ જાણવાને વેદવામાં આટલો મોટો ફેર છે. બસ આમાં આમાં સ્વપર પ્રકાશકનો બધો ફેંસલો આવી જશે. કોઈ ભૂંચ નહીં ઉભી રહી. સ્વનું જ વેદન થાય, પરનું વેદન થઈ શકે નહીં. કરવું હોય તો પણ થઈ શકે નહીં. જાણવામાં તો શું છે, જાણવામાં તો શું છે કે પોતે પણ જાણતો બીજાને બીજો એમાં જણાય છે. પોતે પોતાને જાણતો, પોતે પોતાને વેદતો, બીજું આપોઆપ એની અંદર પ્રતિબિંબિત થાય છે. એટલે ખબર પડે છે કે આ સામો પદાર્થ કેવો છે, એના ગુણધર્મ કેવા છે એ વગેરે ખબર પડે છે. પણ આ બે વાત જુદી જુદી છે, જુદી જુદી સમજવી જોઈએ. અને અવલોકન પદ્ધતિથી જો એ સમજે તો જ એને આ વિષયનું જે રહસ્ય છે અને એ ઉપરાંત એ વિષયનો જે ચમત્કાર છે, જેમ કે માણસને વેદના થાય છે ત્યારે વેદના શરીરની પર્યાય અનુભવાતી હોવાના માન્યતાથી, જાણવાથી, અધ્યાસથી દુઃખી થાય છે જીવ. જ્યારે જ્યારે જીવને શરીરમાં વેદના થાય છે ત્યારે વેદનાને વશ જીવ દુઃખી થતો જોવામાં આવે છે. હવે જો એ પોતે પોતાના અવલોકનથી તપાસ કરે કે જ્યાં જણાય છે એની સત્તામાં જ્ઞાનના વેદન સિવાય, જ્ઞાનની સત્તામાં જ્ઞાનના વેદન સિવાય અશાતાના વેદનની સત્તા જ નથી. જે સ્વપર પ્રકાશક જ્ઞાનમાં પરસત્તામાં રહેલી વેદના, જેમ ખારાશ ખાટું તીખું છે એમ એ પણ એક જાતનો વિપાક છે, એ જેમ જણાય છે જીવ ભૂલ કરે છે કે વેદાય છે. ત્યાં જો તપાસ કરે તો એને એ વિષયનું રહસ્ય સમજાય નહીં. એને ચમત્કાર એ થાય કે વેદના ચાલુ હોવા છતાં દુઃખ ન થાય. વેદના જાણવા છતાં, વેદનાને જાણવા છતાં દુઃખી થઈને ન જાણે, સુખી થઈને જાણે, સુખી રહીને જાણે. અને સર્વ દુઃખ ટાળવાનો એકમાત્ર આ જ ઉપાય છે, આ જ પ્રકાર છે, રામબાણ ઉપાય છે. આ સિવાય કોઈ રીતે દુઃખ ટળી શકે નહીં. બીજા દુઃખમાં તો ગમે એવા કલ્પિત સમાધાન કરે, ન્યાયથી, બીજીથી, બીજી રીતે, ત્રીજી રીતે, ઈશ્વરથી, ગમે તે રીતે, પણ વેદનામાં શું કરશે? વેદના એવી ચીજ નથી કે એમાં સમાધાન કરે, વેદનામાં ફેર પડી જાય. ત્યાં તો એને આ એક જ ઉપાય છે કે વેદા તો નથી એવી એની ભિન્નતા અને પોતાના વેદનની અભિન્નતા, જ્ઞાન વેદનની અભિન્નતા, એ જો એને વેદાય અભિન્નપણે જ્ઞાન, તો દુઃખ ન થાય. દુઃખના કારણો, બાહ્ય અસાતા આદિ દુઃખના કારણોમાં જીવને દુઃખ ન થાય, અને એ એક બહુ મોટો ચમત્કાર છે. બસ એને એમ કહ્યું, તું જાણે ને, કર્મનો વિપાક છે, તું એને જાણને, એને વેદે શું કરવા? વેદવાનો તારો અધિકાર નથી, કર્મને તું વેદી શકતો નથી. જો 320 ગાથામાં એ છે ને, જેમ નેત્ર જાણક છે નથી વેદ કરે, નેત્રનો શું દ્રષ્ટાંત લીધો છે કે નેત્ર જાણી શકે વેદી ન શકે, બસ જ્ઞાન તેમ જાણી શકે વેદી ન શકે. કર્મના ઉદયને, વિપાકને, નિર્જરાને અને મોક્ષને જાણે, વેદે નહીં. ઉલ્લંઘન કરી ભિન્ન રહીને જાણવાને બદલે અભિન્ન રહીને વેદે છે, આ દુઃખનું કારણ છે. તો જ્ઞાનીએ ત્યાં સુધી શોધ કરી એ વિષયમાં કે અસાતાના કાળમાં તો દુઃખી થઈશ જ, નિયમથી અભિન્નપણું વેદાતા, પણ સાતાના કાળમાં અભિન્નપણું કરતા તને દુઃખ થશે, આ શોધ જ્ઞાનીઓએ કરી. કે જે જીવો એમ કહે છે કે અમને અત્યારે સાતા છે, સુખ છે, ચેન છે, કોઈ ઉપાધિ નથી, કહે છે કે એવો જે તારો પરાશ્રય, એ જ તને તે કાળે તને દુઃખનો અનુભવ કરાવે છે, એ દુઃખમાં તને સુખની કલ્પના થઈ છે, ખરેખર એ પરિણામ તારું દુઃખમય છે, ઉલ્લંઘન કર્યું છે વસ્તુની મર્યાદા તોડી. એટલે વિતરાગનો કાનૂન તોડ્યો, કાયદો, કાયદાનો ભંગ કર્યો, એનો એ અપરાધ છે, એનું ફળ દુઃખ છે, એનો દંડ મળે જ મળે ને મળે. એ રહસ્ય છે, બહુ સરસ. પછી તો એની મજા છે વેદનાના કાળમાં કે વાહ, વેદના વર્તે છે, વેદનામાં હું સુખી થઈને એને જોયા કરું છું, અનુભવતો નથી એને. હા બસ, જુદો બાજુ મારીને એને જોઉં છું, એનો અનુભવ નથી કરતો. 73માં પાને તત્વનું શીલન લીધું છે, ત્રણ વચ્ચે જે ફૂદડી લીધી છે એમાં સ્પષ્ટ કર્યું છે એક એક સિદ્ધાંત, કે જ્ઞાન સર્વજ્ઞને પ્રકાશે છે, બીજું કે જ્ઞાન પોતે જ સ્વસંવેદ્યમાન છે, ત્રીજું નાસ્તિથી કે જ્ઞાનમાં અન્ય જ્ઞેયને વેદવાનો ગુણ નથી. આવી ગયું, ત્રણ માખ વાત પૂરી થઈ ગઈ, ત્રણ ટુકડા છે એમાં આખી વાત, જાણવા વેદવાની સફર પ્રકાશનની બધી ઘૂંચનો ફેંસલો છે. એ રીતે અહીંયા વેદનનો બોલ લીધો છે શ્રીમદજીએ કે જીવનો ગુણ છે, જીવ વેદે છે, અજીવ વેદતું નથી. પછી ચૈતન્યનો પ્રકાશ લીધો છે. આમ તો 47 શક્તિમાં સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ લીધી છે, પણ આ તો પ્રકાશનો પ્રકાશનાર કોણ છે? અહીંયા પ્રકાશ એટલે જાણવું લેવું છે, પણ જરા સૂક્ષ્મ વિષય લે છે કે સ્પષ્ટ પ્રકાશમાનપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, અનંત અનંત કોટી મણિ, અનંત અનંત કોટી તેજસ્વી ચંદ્ર, અનંત અનંત કોટી તેજસ્વી સૂર્ય, એની કાંતિ એટલે તેજ, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. એવું સ્પષ્ટ પ્રકાશપણું છે કે જેના પ્રકાશમાં એ બધા પ્રકાશે છે એમ છે. જો અહીંયા પ્રકાશ ન હોય જ્ઞાનનો, ઓલા બધા આંધળા છે, એનો કાંઈ પ્રકાશ છે કે નહીં છે એનો કોઈ પત્તો નથી. અથવા તે પદાર્થોને ખબર નથી કે અમારામાં પ્રકાશ છે. દીપક, મણી, ચંદ્ર, સૂર્યને ખબર નથી કે તેજ અમારામાં છે અને અમારું તેજ બધાને પ્રકાશે છે. એનું તેજ બધાને પ્રકાશે છે એમ પ્રકાશનાર કોઈ બીજો જીવ છે એમ કેમ છે? એ લોકોને ખબર નથી, એ બધા જડ છે. જડને ખબર નથી કોણ પ્રકાશે છે. જ્ઞાનના પ્રકાશને લઈને એ બધાનું પ્રકાશ છે એવો નિશ્ચય થાય છે. હે, સૂર્ય પોતે આંધળો છે, ચંદ્ર પોતે આંધળો છે, દીપક પોતે આંધળો છે, રત્ન, મણી, હીરો બધા આંધળા છે. એના પ્રકાશને એને કોઈને ખબર નથી એમ છે. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અને જાણવા યોગ્ય નથી. એ પોતે કે બીજાને કહી શકે એમ નથી કે જો મારો પ્રકાશ, પોતે જાણતો નથી કે મારો પ્રકાશ છે, બીજાને તો શું કહે. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે એવું પ્રકાશનું, તે પદાર્થો પ્રકાશ પામે છે અથવા સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. આવો પ્રકાશનહાર છે તે જીવ છે. અન્ય પદાર્થોને પ્રકાશનહાર છે તે જીવ છે. એક જ જ્ઞાનના બે પડખા લીધા. એક પડખાથી એમ કહ્યું કે જે જ્ઞાન એવા ચિહ્નને લઈને જેનામાં જ્ઞાન નથી એ બધાથી જુદો પડી જાય છે, એમ કરીને માત્ર જ્ઞાનથી ભિન્નપણાનું પ્રયોજન લીધું. હવે એમ કહે છે કે અનંત જ્ઞેયો છે, પણ એ લોકોને એ જ્ઞેયોને ક્યાં ખબર છે? એનો પ્રકાશનાર તો એક જીવ નામનો પદાર્થ છે કે જે બધાને પ્રકાશે છે. અર્થાત તે લક્ષણ સ્પષ્ટપણે, પ્રગટપણે, સ્પષ્ટ પ્રકાશમાન અચળ છે, પ્રકાશ જ કરે છે. કેવું છે એ લક્ષણ? અચળ લક્ષણ છે, ક્યારે અનુપસ્થિત ન હોય, અચળ, એવું નિરાબાદ. એને પ્રકાશ તો કોઈ રોકી શકે નહીં, એને બાધા પહોંચાડી શકે નહીં, એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય, જેનાથી ચૈતન્ય પ્રકાશ્યમાન થાય છે. હવે અન્ય પ્રકાશ છે એમ ન લીધું, જેનાથી ચૈતન્ય પ્રકાશ્યમાન છે, જેમ દીવો પોતે પણ પોતાને જાહેર કરે છે, એના પ્રકાશમાં રહેલા પદાર્થોની પણ પ્રસિદ્ધિ કરે છે, પોતાને પણ પ્રકાશને લઈને પ્રસિદ્ધિ કરે છે. અહીંયા એ વાત લીધી છે દીવાના દૃષ્ટાંતે, પોતાને પણ પ્રકાશે, બીજાને પણ પ્રકાશે. એવું જે પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે, કેવી શૈલી કરે છે. એવું પ્રકાશ્યમાન ચૈતન્ય જણાય છે, દેખાય છે, ક્યારે? જીવનું એ લક્ષણ જીવ પ્રત્યે ઉપયોગ વાળવામાં આવે તો, નહીતર એ જણાતું નથી કે આ કેવી રીતે પ્રકાશે છે, કેવી રીતે એ પ્રકાશ્યમાન છે, પ્રકાશથી એ કેવી રીતે પ્રકાશ્યમાન છે એ નથી દેખાતું. જો ઉપયોગ વાળવામાં આવે તો જ જણાય છે. એમ કહીને એમ કહ્યું કે તું આ ચૈતન્યની વાર્તા કહે કે શુણે, કહે કે સાંભળે, જે વાર્તા તો વાર્તા છે, પણ તું અંદર ચૈતન્યમાં વળીને જીવ પ્રત્યે ઉપયોગ વાળીને એ વાર્તાનું જ્ઞાન કરજે. વાર્તા તો વાચક શબ્દો છે, એનો વાચ્ય છે એ પકડી લેજે. જીવ પ્રત્યે ઉપયોગ વાળીને એના વાચ્યને ગ્રહણ કરીને આ સમજણ કરવાની વાત છે. ઉપયોગ બીજે વાળીને અથવા ઉપયોગ શબ્દ ઉપર વાળીને પણ આ સમજ કરવાની વાત નથી, સમજણ કરવાની વાત નથી, નહીં. ધારણાનું, કોરી ધારણાનું લક્ષણ શું? દાખલા તરીકે જીવ નિર્વિકાર ચૈતન્ય છે, પોતે જીવ એટલે પોતે પોતે નિર્વિકાર ચૈતન્ય છે. હવે પોતે વિકારમાં પૂરેપૂરો ઉભો રહીને એમ કેવી રીતે કહે છે, કેમ સાંભળે છે, કેવી રીતે સાંભળે છે, શું સાંભળે છે ને શું કહે છે? જે વર્તમાન વર્તતો વિકારાંશ, એની અંદર તન્મય થઈને પૂરેપૂરો એવો પોતાનો અનુભવ કરીને કહે કે અવિકાર છે, કહે છે કે સાંભળે કે અવિકાર છે, તો એ તો કોરી ધારણા થઈ ને, તો એ પદ્ધતિ જ નથી. વક્તાની ને શ્રોતાની આ પદ્ધતિ જૈન દર્શનની અંદર સ્વીકારવામાં આવતી નથી, અસ્વીકાર છે એનો. કે આ પદ્ધતિ નહીં, આ પદ્ધતિ અમારા સંપ્રદાયની, અમારા દર્શનની, અમારી પરંપરામાં આ પદ્ધતિ નથી. જે પદ્ધતિ છે એ સ્વલક્ષી છે, જેવો છે એવો થઈને કહેવાની વાત છે, જેવો થાય છે એવો કહી, એવો જાણીને, એવું અનુભવીને સાંભળવાની વાત છે. એમને એમ કહેવું નહીં, એમને એમ સાંભળવું નહીં, એવી પદ્ધતિ છે. જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે, નહીતર વાતો થઈ જશે. આમાં શું છે, સામાન્ય રીતે લોકોને એવો ખ્યાલ છે કે આ બધી જ્ઞાનની વાતો છે એ વાતો જ રહે છે, એનો કાંઈ અમલ કરવાનું ખરું કે નહીં, અને આ વસ્તુનો આગ્રહ રહીએ છીએ માણસોને. તો કહે છે કે જો અહીંયા અમલ થાય છે આનો. આ જે વાત છે કે જીવ આવો ચૈતન્ય પ્રકાશમાન છે, એવું જીવનું જીવ પ્રત્યે ઉપયોગ વાળીને જાણવું, એનો અમલ છે. દીપચંદજી એક બહુ સરસ વાત કરી છે, શું કે અનુભવ કોને કહેવો, કોરી ધારણા કોને કહેવી અને અનુભવ કોને કહેવો? તો અનુભવ સંબંધમાં બહુ સરસ વાત લખી છે કે જે વાત જાણવા અને સમજવા મળે છે એટલે શ્રુત એને કહે છે, જાણવા સાંભળવા મળે છે એને શ્રુત કહે છે, શ્રુતના અમલીકરણને અનુભવ કહે છે. શું વ્યાખ્યા કરી એમણે? શ્રુતના અમલીકરણને અનુભવ કહે છે. બહુ સુંદર શૈલી છે એમને. શું તો અહીંયા શ્રીમદજી એ વાત કરી, એ જ વાત શ્રીમદજી કરે છે, શ્રુતનું અમલીકરણ. કે જીવ નિરાબાધ ચૈતન્ય પ્રકાશમાન પદાર્થ છે, એ નિરાબાધ ચૈતન્ય પ્રકાશમાન જે પદાર્થ છે એને જીવ પ્રત્યે ઉપયોગ વાળીને પ્રગટ જોવો ત્યારે એનો અનુભવ થશે. એ વગર બધી વાતો છે હવામાં, જેમ હવાઈ કિલ્લા કહેવામાં આવે છે એ બધી હવાઈ કિલ્લા જેવી વાતો છે. અહીંયા અંદર વળીને જોવાની વાત છે, આનું નામ અમલ છે. હા, વાતને અમલમાં મૂકી, એક્શનમાં મૂકી અહીંયાથી. એટલે ખરેખર આ જે જ્ઞાન છે શાસ્ત્રની અંદર, સત્શાસ્ત્રોની અંદર જે જ્ઞાનનું નિરૂપણ છે, એમાં જ્ઞાન અને જ્ઞાનનો અમલ બેને જુદા સર્વથા રાખવામાં આવતા જ નથી, બેને સાથે જ રાખવામાં આવે છે. પણ જેને ખબર નથી એમ સમજે છે કે આ તો વાતો છે ને, બહુ સરસ વાતો છે ને, આપણે આ વાતો કરે જ આવ્યો, બહુ મજા આવે છે. એવી મજા કરવાનો આ વિષય નથી. આ કોઈ મન ઇન્દ્રિયોનો વિષય નથી કે મનોરંજન થાય માટે ચાલો જઈએ ત્યાં સાંભળવાના, ચાલો જઈએ ત્યાં વાંચવા, એવું નથી. મનોરંજનનો વિષય નથી, કર્ણેન્દ્રિયોનો વિષય નથી, સાંભળવું ગમે છે માટે સાંભળો. એમાં વળીને જોવાની વાત છે. અત્યારે જ થઈ શકે છે કે જે સંભળાય છે શબ્દો, એક એ શબ્દો ઉપર લક્ષ ન લેવું, જે શબ્દોનું વાચ છે એના ઉપર જાવું, અને એ શબ્દોનું વાચ પોતે છે જ્ઞાનમય આત્મા, અને જ્ઞાન પ્રગટ છે. ખરેખર સાંભળવા બેસતી વખતે પહેલો આ વિચાર આવવો જોઈએ અને આ અભિપ્રાય રાખીને સંભળાવવું જોઈએ. શું એ વાતને ભૂલીને નહીં, એ વાતને ખોઈને નહીં, તો એને શ્રુત કહે છે, તો શ્રુત કહે છે, નહીતર શ્રુત નથી એ, એને સાંભળ્યું જ નથી. શ્રુત નથી એટલે સાંભળ્યું હોવા છતાં સાંભળ્યું નથી. કેમ કે એના કોઈ કાનના પડદાને એ વાત, એના સંવેદનના પડદાને એ વાત અડતી નથી, માટે એને સાંભળ્યું નહીં, સાંભળ્યા બરાબર છે. કેમ કે એનો અમલ નહીં કરી શકે, માટે એને સાંભળ્યું નહીં, સાંભળ્યા બરાબર છે. અહીંથી એ તો જે હોય તે આપણે કોઈની શું વિચાર કરવો, આપણે તો આપણે કેવી રીતે સમજ સાંભળવું સમજવું એટલો વિચાર કરીએ છીએ, એથી વધારે આગળ નહીં. શું એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાદપણે જાણ્યો જાય છે, જીવને પોતાના સ્વરૂપનો અંદરમાં ઉપયોગ વાળતા નિરાબાદપણે જાણ્યો જાય છે, અને એ ઉપયોગને અંદર વાળવામાં કોઈ બાધા પહોંચાડી શકે. જીવ જાણ્યો જાય છે, અને જે જે જીવ જાણ્યો છે, જે જાણવાથી જીવ જાણ્યો છે, ખરેખર જે જાણવાથી જીવ જાણ્યો છે, એમ વાત જાણી છે એમ નહીં, જીવની વાત જાણી છે એમ નહીં, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો આ પ્રકારે તીર્થંકર આદિએ કયા છે. તીર્થંકર આદિએ જે કહ્યું એ આ પ્રકારે કહ્યું છે, વાત જાણવાની વાત નથી, જીવને જાણવાની વાત છે. કેમ કે સુખ પણ વેદવા નહીં, વેદવાથી સુખનો અનુભવ થાય છે. એમાં શું છે કે હવે ઠીક છે, ચાલો પ્રશ્ન ઉઠો એ સારું, ઠીક છે. વેદન છે એ પોતે વેદનાર પણ છે અને વેદાનાર પણ છે, અને સુખ વેદનાર નથી, સુખ વેદાનાર જ છે. જો સૂક્ષ્મતાથી એ ગુણની પર્યાયને સમજવી હોય તો એમ સમજી શકાય કે સુખ પોતે વેદનાર ભાવ છે, વેદનાર નથી, વેદનાર તો જ્ઞાન છે એનો, જ્યારે જ્ઞાન તો વેદનાર પણ છે અને વેદનાર પણ છે. શું એટલે એક ન્યાય સુખ છે એ જ્ઞેયમાં જાય છે, વેદ્યમાં જાય છે. જ્ઞેય ન લ્યો ને આપણે વેદન પ્રધાનતાથી એને લ્યો તો વેદ્યમાં જાય છે, જ્ઞેય પણ છે અને વેદ્ય પણ છે સુખ, કેમ કે એનો ને એનો પોતાનો અભિન્ન ગુણ છે, માટે એટલે એને વેદ્યમાં લઈએ છીએ, અને જ્ઞાન કરતાં ભિન્ન છે માટે જ્ઞેયમાં પણ લઈએ છીએ. પણ જ્ઞાન વેદક છે, સુખ વેદક નથી, સુખ તો વેદ્ય છે એમ છે, એટલો ફરક છે. પણ અહીંયા સુખ ભાસ કહીને શું કેવું છે, એટલી સૂક્ષ્મતાથી અહીંયા વિષય નથી ચર્ચતા, પોતે નથી ચર્ચતા, પોતાને તો જે જ્ઞાનમાં છે એ બધું ભર્યું છે, અનુભવ છે, એટલે એમાં એમને કોઈ સમજાવવાનો શીખડાવવાનો પ્રશ્ન નથી. પણ એમણે મર્યાદિત વિષય લીધું છે કે સુખ લાગે, જીવને લાગે, જળને સુખ ન લાગે, લાકડાને બાળો કાંઈ નથી, પણ જીવને, કે જીવને તો તરત દુઃખ લાગશે કે નહીં આ અગ્નિથી મારે દૂર રહેવું છે, હું દાજી શકતી. તો એવું જે સુખ લાગવાનો ગુણ કોનામાં છે, સુખ કોને થાય, જીવને થાય કે જળને થાય, બસ આટલી વાત છે. કે જીવ હોય એને સુખ થાય, જળને સુખ ન થાય, જળને સુખ દુઃખનો પ્રોબ્લેમ નથી, જીવને સુખ દુઃખનો પ્રોબ્લેમ છે. અને એટલા માટે મરદાના સુખ દુઃખનો કોઈ વિચાર નથી કરતો. મરદાને દાટે છે, મરદાને બાળે છે, બે પ્રક્રિયા છે. એમાં કોઈ વિચાર નથી કરતો કે આને શું થશે, અને કેમ કે ત્યાં થતું નથી, ત્યાં સુખ થતું નથી, દુઃખ થતું નથી. જીવને સુખ દુઃખ થાય છે, અને આ એક પ્રાણી માત્રની બહુ મોટી સમસ્યા છે. આ સમસ્યાનું સમાધાન આ જૈન દર્શનની અંદર છે કે શું કરવા દુઃખ થાય છે, શું કરવા સુખ થાય છે, એનું કારણ શું છે, એનું મોટું સમાધાન આની અંદર છે. બંને એક જ વાત છે. ચેત ઈતા કહો કે ચેતનાર કહો, બંને એક જ છે, બે વચ્ચે ફરક નથી. જેમ જ્ઞાતા કહો અને જાણનાર કહો તો એક જ છે. જ્ઞેય અને જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, એવા ત્રણ ભેદ પાડી શકાય ત્રણ લક્ષણથી. કે ક્રિયા લેવી હોય તો જ્ઞાન લેવું, વિષયનો લેવો હોય જ્ઞાતાનો, એટલે કર્મ લેવું હોય, કરતા કર્મ ને ક્રિયા, વ્યાકરણની દ્રષ્ટિએ એના ત્રણ ભેદ લઈ શકાય. શું? કે જ્ઞાન તે ક્રિયા છે, અને જ્ઞેય છે તેનો વિષય છે એટલે ઓબ્જેક્ટ છે, અને જ્ઞાતા છે તે કરતા છે એટલે સબ્જેક્ટ છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને એનો ક્રિયા જેને કહેવામાં આવે છે. ચારસો ને ઓગણચાલીસ ચૈત્ર સુદ છઠ નો પુત્ર છે શ્રી સૌભાગ્યભાઈ. સમતા, રમતા, ઉરધતા, એ પદ, એ પદ વગેરે પદ જે જીવ લક્ષણના લખ્યા હતા તેનો વિશેષ અર્થ લખીને પત્ર એક દિવસ પાંચ થયા મોરબી રવાના કર્યો છે. જે મોરબી ગઈ એ પ્રાપ્ત થવો સંભવે છે, એટલે કે તમે મોરબી જઈને મેળવી લેજો એમ કહેવું છે. ઉપાધિનો યોગ વિશેષ રહે છે. હવે પોતાની વાત કરે છે કે અહીંયા અમને ધંધાના, વ્યવસાયના કાર્યનો જે કાર્ય કરવું પડે છે એ ઉપાધિ યોગે કરીએ છીએ. એમાંથી એ અર્થ નીકળે છે કે સામાન્ય રીતે અર્થ ઉપાર્જનનો જે વ્યવસાય છે, અને જે વ્યવસાય કરતા માણસને કમાણી થાય છે, પૈસા મળે છે, ત્યારે હોશ ચડે છે ને રસ આવે છે. કાંતિભાઈ, મિલ માલિક હોય 8 વાગ્યામાં પહોંચી જાય. અહીં ભોગીલાલ શેઠ હતા, 8 વાગ્યામાં એની મોટર દરવાજામાં દાખલ થતી હોય. ઘડિયાળ મેળવી હોય તો એમ કહેવાય શેઠ સાહેબ આવ્યા ત્યારે ઘડિયાળ મેળવી લે. શું તો શું કે એ રસ છે એને, કે ત્યાં બધું સારી રીતે સંભાળવું જોઈએ અને સારામાં સારી આપણને કમાણી થવી જોઈએ. શ્રીમદજી એમ કહે છે કે આ એક અમને ઉપાધિ વળગી છે, પૂર્વકર્મથી માથે પડેલી વાત છે. શું? જેમ કોઈને વજન ઉપાડવું ગમતું નથી, માથે 4 મણનો, 5 મણનો, 10 મણનો ભાર મૂકીને હાલવું કોઈને ગમતું નથી, કેમ કે વજન છે માથે, એમ એમને આ વજન લાગે છે, બોજો લાગે છે, એટલે ઉપાધિ શબ્દ વાપરે છે. ધંધો, વ્યવસાય એવું કાંઈ નથી કહેતા, ઉપાધિ શબ્દથી એને બતાવે છે. બોજો લાગવો જોઈએ, બોજો ન લાગે તો રસ આવ્યા વિના રહે નહીં. અને જેને રસ આવે છે એ રસમાં ડૂબે છે, એ એવા નવા કર્મ બાંધે છે કે લગભગ દુર્ગતિમાં જાય છે. અહીંયા કે છે, ઉપાધિનો યોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના યોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, એટલે એનાથી એનો ત્યાગ કરવો, વ્યવસાય વગેરેનો ધંધો છોડી દેવો. હજી ઉગતી ઉંમર છે, 26 વર્ષની ઉંમરે નિવૃત્તિના વિચારો આવે છે. જ્યારથી જ્ઞાન થયું છે ત્યારથી નિવૃત્તિના વિચારો આવે છે. 24 વર્ષે જ્ઞાન થયું તો 24 વર્ષની ઉગતી ઉંમરે એમને ધંધો છોડવાના વિચારો આવે છે. જેમ જેમ નિવૃત્તિના યોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો યોગ વિશેષ દેખાય છે. આ બાજુ વિચારો નિવૃત્તિના ચાલે છે, આ બાજુ પ્રવૃત્તિ વધતી જાય છે, પ્રવૃત્તિના પ્રસંગો વધતા જાય છે, એ પ્રકારનો ઉદય જોર કરવા લાગે છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. શું? જેમ કોઈ ભીડામાં લઈએ, ચારે બાજુથી ભીંસમાં લઈએ, એવી રીતે નહીં ધારેલા કામ ઊભા થાય છે. જેનો પ્રયત્ન નથી કરવામાં આવતો એ સામેથી આવીને ઊભું થાય છે અને પ્રવૃત્તિ વધે છે. અને આ બાજુ અમારી નિવૃત્તિની ઈચ્છા વધે છે, આ બાજુ પ્રવૃત્તિ વધે છે. સામે સામું છે, મેલ નથી. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જેમાંથી છૂટીને ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. ચાલ્યા જવાની શક્તિ છે એમ કે છે. એક સેકન્ડમાં ઉડાડીઓ કરીને નીકળી જઈએ અને તો અમને કાંઈ આકુલતા ન થાય કે અમને કાંઈ દુઃખ ન લાગે કે અમને કાંઈ વસમું ન લાગે કે આ બધું ત્યાગ્યું છે. અજ્ઞાની અંતર એ છે, બોલાને રસ પડે છે. એને રસ પડે છે ત્યારે પહેલા પૂરું સાંભળો. પેલાને મીઠું લાગે છે અને આને કડવું લાગે છે, આટલો ફેર છે. શું? મીંદડી મોઢામાં ઉંદરને પકડે અને એના બચ્ચાને પકડે. બાહ્ય દ્રષ્ટિવાળો એમ કહે છે કે બે વાત સરખી છે કે નહીં, ખોટી વાત છે, બહુ મોટો ફેર છે. ઉંદરની પકડની અંદર એમ છે કે છૂટવું ન જોવે અને બચ્ચાની પકડની વાત છે કે એને દાંત જરા પણ એને દાંતથી દાંતનો બેસીને દુઃખ ન થવું જોઈએ. એવી રીતે એને પકડ મજબૂતાઈ ન આપવી જોઈએ કે એને દાંત વાગી જાય, એને દુઃખ થાય. પકડ પકડમાં ફેર છે. એમ બાહ્ય દ્રષ્ટિથી જોવે છે કે આ તો અજ્ઞાનીએ વેપાર કરે છે ને જ્ઞાનીએ વેપાર કરે છે, બેયનો મોટો વેપાર છે. ઓલો છૂટવા માટે પ્રયત્ન કરે છે, આ અંદર ઊંડો ઉતરવા માટે પ્રયત્ન કરે છે, વધારવાનો પ્રયત્ન કરે છે, આ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જમીન આસમાન પણ બાહ્ય દ્રષ્ટિથી સમજાય એવું નથી. તેમ એના બાને કોઈએ એનું બાનું પકડીને કોઈએ જ્ઞાનીને પણ પ્રવૃત્તિ હોય છે એવો છળ પકડવાનો નથી, પોતાના રસને પોષવાનો નથી. એટલી વાત જરૂર છે. વિરુદ્ધ જ ક્રિયા છે, એકદમ વિરુદ્ધ ક્રિયા છે. એમ જ્ઞાનીના વેપારમાં એના એના ત્યાગની ક્રિયા છે અને એ સમજી શકાય એવું છે. ભરત ચક્રવર્તી ક્ષણ માત્રમાં 6 ખંડના રાજપાટને છોડી શકે છે ત્યારે એની રાણીઓએ કાંઈ કલ્પાંત નહીં કર્યો હોય. અત્યારે તો કૃત્રિમ પ્રેમ છે એવો નથી હોતો, કારણ કે એ કાળ જુદો હતો આખો. શું? તો એને એને ગમે એટલું દુઃખ થયું છે સામે. ગુરુદેવ તો કે ને વાળ ખેંચે, કેટલું દુઃખ થાય કે એ સ્ત્રીઓ વાળ ખેંચે, એના પોતાના વાળ ખેંચવા માંડે. આને રાગ ઓસરી ગયો, વાત પૂરી થઈ ગઈ, રાગ મટી ગયો, હવે પરાણે કરાવી શકાતો નથી. ગુરુદેવ બહુ સરસ કહેતા એમ કે છે કે અમે અમારા રાગને લઈને રહ્યા હતા, એ પણ ચારિત્ર મોનો દર્શનનો સહિતનો નહીં, ભિન્ન પડીને, રાગથી ભિન્ન પડીને અને રાગના વિષયથી ભિન્ન પડીને, છતાં એટલો રાગ હતો તો રહ્યા હતા. હવે એટલો એ નથી રહ્યો, શું કરવું? રાગ છે નહીં, કરવું શું? ખલાસ થઈ ગયો. હા, એ પ્રશસ્ત રાગ છે કે જે રાગમાં એ તો શું છે કે એને ત્યાં પ્રશસ્ત દ્વેષ વર્તે છે, એને ગમતું નથી, અણગમો થાય છે. રાગમાં ગમો થાય, દ્વેષમાં અણગમો થાય. આ દ્વેષ પણ પ્રશસ્ત છે અણગમાનો. શું કહે છે, પોતાની વાત કરે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટીને ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય, કોકનો અપરાધ કર્યો ગણાશે. શું શું એમાં લઈએ છે કે બીજા પ્રાણીને દુઃખ થાય જે પ્રવૃત્તિથી, અને પોતે પોતાને એ સંબંધીનો રાગ હોય એના પ્રત્યે, તો એને વિચાર કરવો, ત્યાં થોભવું. આ જરા સૂક્ષ્મ વિષય છે, સંતુલનનો વિષય બહુ સૂક્ષ્મ છે. વિતરાગતા વધી જાય, વાત પૂરી થઈ ગઈ. પણ જેને ચારિત્ર મોહનો રાગ રહ્યો છે એવા જે જ્ઞાની, એ બીજા પ્રાણીને જાણી બુજીને દુઃખ પહોંચાડતા નથી, તો એનો અપરાધ છે. જાણી બુજીને કોઈને દુઃખ પહોંચાડવું તે અપરાધ છે, એ જીવની હિંસા જ છે ખરેખર. તો હિંસા એટલે પ્રાણ છૂટે તો હિંસા કહેવાય એમ નહીં, બીજાને દુઃખનું કારણ પોતે છે એમ ખબર પડે અને છતાં ભલે દુઃખ થાય એમ નથી, એને રાગમાં એમ નથી. વિતરાગતામાં તો વાત જુદી છે. રાગ અને વિતરાગતા પોતાને છે કે શું એ નિર્ણય પોતાને કરવો પડે છે, એ સંતુલન પોતાને કરવું પડે છે. પોતે ચારિત્ર મોહના રાગમાં ઊભા છે. હવે શું કે છે, જો બાહ્ય ત્યાગ તો કરી શકે એવી શુભ પરિણામની શક્તિ છે, પણ એથી કઈ ગુણસ્થાન નથી આવી જતું. કોઈ જીવ દીક્ષા અંગીકાર કરે અને પંચેન્દ્રિયના વિષય છોડે તો એથી કઈ ગુણસ્થાન નથી આવી જતો. ગુણસ્થાન તો વિતરાગતાથી આવે છે. અંદરમાં વિતરાગતા ન આવે અને મનોબળને કારણે બાહ્ય વિષયનો ત્યાગ કરી શકે તો એથી કઈ ગુણસ્થાન ન આવે, વિતરાગતા ન આવે. એ વચ્ચેનો તફાવત અહીંયા સમજવાનો છે કે વિતરાગતા સહિત છોડવું છે કે રાગ સહિત છોડવું છે. તો જ્ઞાની છે એ વિધિએ કામ કરે છે, અવિધિએ કામ કરતા નથી. એટલી વાત છે. ઊંડા સિદ્ધાંતો છે, એક એક વાતની અંદર બહુ ઊંડા સિદ્ધાંતો છે. લોકો ત્યાગને નથી સમજ્યા. લોકો તો એમ સમજે છે કે ત્યાગ કરી શકે છે માટે ગુણસ્થાન છે. નહીં, ખોટી વાત છે, એમ નથી. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ હોય, ચતુર્થ ગુણસ્થાન વાળી વર્તી દ્રવ્યલિંગી મુનિ હોય, પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ હોય, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે ત્યારે ભાવલિંગી મુનિ થાય, ત્યાં સુધી ભાવલિંગ નથી. મુનિનું તો ભાવલિંગ જ એનું ચિહ્ન છે, વેશ એનું ચિહ્ન નથી. વેશ તો ગમે લઈ લે, મિથ્યા દ્રષ્ટિએ લઈ લે, એટલે શું થઈ ગયું? એથી કાંઈ ગુણસ્થાન થોડું આવે. મિથ્યા દ્રષ્ટિને તો ન આવે, પણ સમ્યક દ્રષ્ટિને ન આવે એમ કેવું છે. એ તો સમ્યક દ્રષ્ટિ ત્યાગ કરે એટલે ગુણસ્થાનમાં આવી જાય એવું નથી, એમ છે. એટલે એ વિતરાગતાનું પ્રકરણ જે સમજતા હોય, વિતરાગતાનો સિદ્ધાંત જે સમજતા હોય, એને જ ખ્યાલમાં આવે એવો વિષય છે. એ લગભગ સંપ્રદાયમાં બધી અજાણી વાત છે. હા હા, એ તો સમજવાનો વિષય છે. જ્ઞાનીની દશા આવી અટપટી છે એ તો સમજવાનો વિષય છે. એ સમજે તો એને તત્વ સમજાય એવું છે. જીવ તત્વ શું ચીજ છે, એની પવિત્રતા શું ચીજ છે, અને એ પવિત્રતાના માર્ગ ઉપર ચાલવું એ શું ચીજ છે, બધું એક સાથે સમજાઈ જાય એવું છે જીવને સમજતા. અને આને સમજતા જીવ સમજાઈ જાય એવું છે. બે એક સાથે જોડાયેલી વસ્તુ છે. સમ્યક દ્રષ્ટિ હોય અને ત્યાગ કરે એટલે કઈ ભાવલિંગ નો આવી જાય? નહીં 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 નહીં, એના માટે તો વિતરાગતા વધવી જોઈએ, સ્વરૂપ સ્થિરતા વધવી જોઈએ. સમ્યક દર્શન છે એ તો શ્રદ્ધા પ્રધાન ગુણસ્થાન છે, ચારિત્ર પ્રધાન ગુણસ્થાન નથી. ચારિત્ર છે ખરું ત્યાં, પણ એ ચારિત્ર એટલું જઘન્ય પરિણામે છે કે એને ચારિત્રની ગણના ત્યાં નથી કરતા, પણ શ્રદ્ધાની મુખ્યતાથી એની ગણના છે. તો એ સ્થિતિમાં અનંતાનુબંધીનો કશાય ટળ્યો છે, અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, એટલું ચારિત્ર પણ છે. આગમ ભાષાએ, આધ્યાત્મ ભાષાએ સ્વરૂપાચરણનું ચારિત્ર છે. છતાંય તે જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને વિતરાગતા હોય એ નથી, તો બાહ્ય ત્યાગ છે એને લઈને એ આવી ન જાય કાંઈ. જેને જે પ્રચુર સ્વસંવેદનને લઈને બાહ્ય ત્યાગ આવી જાય છે એ પ્રકારે બાહ્ય ત્યાગનું સ્થાન છે. એ સ્થાન એમ ન સમજવામાં આવે ને બીજી રીતે સમજવામાં આવે તો રીતુંધી થઈ જાય આખી, કે ત્યાગને લઈને વિતરાગતા આવે છે એમ નથી, વિતરાગતાને લઈને ત્યાગ આવે છે, બે વચ્ચે ફેર છે. હાથમાં રેખા છે માટે એનું ફળ નથી આવવાનું, કે અહીંયા આટલી રેખા છે માટે આયુષ 100 વર્ષનું છે એમ નથી, 100 વર્ષનું આયુષ છે માટે અહીંયા લીટી દોરી છે, આ લીટી દોરી છે માટે આયુષ નથી, આયુષ છે માટે લીટી દોરાણી છે, બે વચ્ચે ઉલટો સૂટો ફેર છે, આધાર ખોટો નહીં પકડવો. શું વાત, એક નહીં જેવી લાગે સરખી લાગે, સરખી નથી ઉલટી ને સુલટી છે, બહુ મોટો ફેર છે. એટલે અહીંયા કહે છે કે એવી સુભાવની શક્તિ છે પણ એ અપરાધ કરવામાં રાજી નથી, અને એ સુભાવ કરીને બાહ્ય ત્યાગ કરીને નિર્જરા કરીએ અને વેપારમાં રહીને નિર્જરા કરીએ તો અમારી નિર્જરામાં ફેર નથી પડવાનો, કદાચ વેપારમાં રહીને વધારે પણ કરશું. જેમ કે વેદના, તો માણસ પૂછે કે ભાઈ જો વેદના ઓછી થાય ને તો પરિણામ બગડે નહીં, શું વિચારે ઉપર ઉપલબ્ધ દ્રષ્ટિએ, કે વેદના જો ઘટે ને તો આકુલતાના પરિણામ ન થાય. તો જ્ઞાની કહે છે એમ નથી, અમારે અમારો તો વેદના વધે ને અમારી નિર્જરા વધે એ વાત છે. એટલે વેદના છૂટે અને શાતા થાય તો અમારા પરિણામ સુધરે ને અમે સાધક દશામાં આગળ વધી જઈએ, એ અમારી રીત નથી. અમારે તો શાતા હોય કે અશાતા હોય અમે અમારા રસ્તે ચાલ્યા જઈએ છીએ, બંનેથી નિરપેક્ષ અમારું પરિણામ છે. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિથી નિરપેક્ષ જે વિતરાગતાનું પરિણામ છે એ સમજાવવું છે. પ્રવૃત્તિથી નિર્જરા છે એમ નથી, નિવૃત્તિથી નિર્જરા છે એમ નથી, બંનેમાંથી એક નિર્જરાનું કારણ નથી, નિર્જરાનું કારણ અમારી વિતરાગતા છે. એ તો આખી વાત જુદી છે. માર્ગ વિતરાગતાનો છે, રાગનો નહીં. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભાવ દેખાય છે. ખાસ કરીને એમના જે ભાગીદારો હતા એને અન્યાય કરવા જેવું એમને લાગતું હતું. એટલે વ્યવહારમાં પણ અનિતિ કરે અને વિતરાગતામાં આગળ વધી જાય એમ એમ ધર્મ થતો હશે કાંઈ. આ વ્યવહાર અનિતિ જેવું પ્રશ્ન પરિસ્થિતિ ઊભી થશે. શું કે જ્યારે પોતે જોડાણા ત્યારે પોતાના કારણથી જોડાણા છે કે નહીં, પોતાના પરિવારનું કારણ છે કે નહીં એની અંદર, એ સંબંધીનો રાગ છે કે નહીં પોતાને, ભલે ચારિત્ર મૂળનો છે કે નહીં, તો પછી એ જવાબદારી સંભાળ્યા વગર એમનેમ એનો ઉડાડિયો કરવો એ કોઈનો સ્પષ્ટ અપરાધ કરવા જેવું લાગે છે. શું જેમ માણસ કોઈ કોઈના પૈસા ઓળવી દે પછી એને એમ કે તારા ભાગમાં નહીં લખ્યા હોય, હાલાલ એવી વાત ન કરાય, તારી વૃત્તિ જો તું તારે દેવા નથી, તારી દાન જ નથી, તું એમ કહેશે કે તારા ભાગમાં નથી એટલે મારે માન મને ભાવ નથી આવતો દેવાનો, કેમ કે તમારા ભાગમાં નથી, આ કાંઈ ન્યાય છે? આ તો અન્યાય કહેવાય, આ એના જેવી વાત થશે. કોઈનો સ્પષ્ટ અપરાધ કર્યો ગણાશે માટે પ્રવૃત્તિમાં ઊભા છીએ એમ કહે છે. ધંધો એક નો એક જ છે, રાગની દુકાન છે બે, તો જુદી વાત થઈ ગઈ આખી, તો વાત જુદી છે, એ ન્યાય જુદો છે, આ ન્યાય જુદો છે. તો આ તો વિષયની સૂક્ષ્મતા છે, મોક્ષ માર્ગના વિષયની સૂક્ષ્મતા જ આ છે. જે વિતરાગના કાનૂન કાયદા છે એ એટલા સહેલા નથી, જે લોકો સમજે છે એટલું સહેલું નથી. અત્યારે તો એક સામાન્ય ડાક્ટરને વકીલ ધંધો કરે ને એના કરતાં હેલો લોકો ધર્મ કરે છે, ભાઈ આ છોડ્યું માટે ધર્મ થઈ ગયો, આ વાંચી લીધું શાસ્ત્ર માટે ધર્મ થઈ ગયો, જ્ઞાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું એટલે ધર્મ થઈ ગયો, આ છોડી દીધું ત્યાગ થઈ ગયો માટે ધર્મ થઈ ગયો, આ ઇન્કમટેક્સનો ને કોર્ટનો કાયદો સમજવો હોય તો રહુથી માથાપોડ કરે ત્યારે માંડ માંડ તૈયાર થાય છે. આ તો એથી ઝીણા કાયદા છે, વિતરાગના કાનૂન તો એટલા હેલા નથી. મારે સબ જાણીતા વકીલ છે, બહુ ક્રિયાકાંડમાં છે, 14 ગુણ સ્થાનની ખબર નથી. એટલે કંઈક કામસર મળવાનું થયું. એટલે આ તો આમ હોય ને, તમે વકીલાત કરો, આ તમારું કામ નથી. કેમ કે વકીલાત કરતા એને હેલું લાગે છે, કેમ કે આ તો છોડી દીધું, આજે તો 3 ઉપવાસ કરી નાખ્યા માટે આ તો ઘણી નિર્જરા કરી, નિર્જરાને કાંઈ લેવા દેવા નથી. માને એવી રીતે એમને તો વકીલના કાયદા કરતા આ કાયદો હેલો દેખાય છે, એટલો હેલો નથી. આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. શું કહેવું છે કે જો છૂટવા કોઈ જો છૂટવા જતા એટલે એમને એમ છૂટવા જતા મુખ્ય કોઈના અપરાધમાં આવી જવાનો સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. અમારી જે વિતરાગતા છે એમાં ઉપાધિ ન હોય તો તે યોગ્ય જ છે. અમને ઉપાધિ હોય તે યોગ્ય નથી. આ તો અમારું પૂર્વકર્મ છે, અમે પૂર્વે જે બાંધેલા કર્મ છે એને લઈને આવી પડેલું છે. યોગ્ય નથી અમને કોઈ આ પ્રવૃત્તિ, એને યોગ્ય માનતા નથી અમે. એ રહેવા રાખવા જેવું કરવા જેવું છે, કરવું કરાવવું અનુમોદવું છે નહીં અમારું, પણ પ્રારબ્ધની એટલે પૂર્વકર્મની વ્યવસ્થા એવી પૂર્વે પ્રબંધ એટલે સારી રીતે બાંધેલી છે. પોતે મારા અપરાધથી મેં આ દોષ કરેલો છે એને લઈને આ કર્મ બંધાયું છે, એનો આ ઉદય આવ્યો છે. સામો બાંધે છે એ વાત નથી, પોતાના અપરાધને ભોગવવાની વાત છે. અને એ વિતરાગતાથી ભોગવવું છે, રાગે કરીને નહીં અને દ્વેષે કરીને નહીં. ન તો રાગ કરવો છે, ન તો દ્વેષ કરવો છે, એનું નામ વિતરાગતા છે. દ્વેષથી છોડે છે એ પણ સમજ્યા નથી, રાગથી છોડે છે એ પણ સમજ્યા નથી. રાગથી છોડે છે એટલે રાગ રાખીને છોડે છે, અંદરમાં રસ રહી જાય અને બહારમાં દમન કરીને ત્યાગ કરે, એ છોડવું નકામું છે. અને એનું અનિષ્ટપણું જાણીને છોડે કે આ મને કર્મ બંધાવશે, આને લઈને મને કર્મ બંધાઈ જશે, આ મને કર્મ બંધનનું કારણ છે. એ નથી, તારો ભાવ કર્મ બંધનનું કારણ છે, પણ એના ઉપર દ્વેષ કરીને છોડે છે, એનો ત્યાગ પણ બરાબર નથી. વિતરાગતા પૂર્વક સહજ જ રાગ અને દ્વેષ રહિત વૃત્તિ રહે એનું નામ ત્યાગ છે. નહીતર તો જૈન દર્શન કરતા તે અન્ય દર્શનોમાં ત્યાગી છે. શ્વેતાંબર કરતા તો વધારે છે, દિગંબર અત્યારે દિગંબર બાવાઓ છે અન્ય મતમાં, ખાસ કરીને એ શ્વેતાંબર કરતા એ લોકોનો ત્યાગ વધારે છે. દિગંબર મુનિઓ જેવો દિગંબર એ લોકો જંગલમાં આજે જંગલ મારીએ છે. આ દિગંબર મુનિઓ તો હજી સંપ્રદાયના ગામમાં રહેવા માંડ્યા છે, પુલા લોકો તો આજે ગામમાં રહેતા નથી, તો આજે પહાડમાં જંગલમાં જ રહીએ છે. એટલો બધો ત્યાગ છે, પણ એ કોઈ ત્યાગ નથી, એ કોઈ ધર્મ નથી, એનાથી કોઈ નિર્જરા નથી, એનાથી કોઈ આત્મશુદ્ધિ નથી. કેમ કે એને તો ખાવા પીવાનો વિવેક નથી હોતો. ભૂખ લાગે ને ગામમાં ન આવવું હોય તો ગમે એવી કાચી વનસ્પતિ ઉખાડીને ખાઈ લઈએ, પાંદડા ચાવી લઈએ, એ જ વખતે મૂળિયા ખાઈ લઈએ, ગમે ખાઈ લઈએ. શું અને બહુ આકુળતા પછી શું છે કે અવિધ્ય કામ કરે છે એટલે આકુળતા બહુ થાય, કાંઈ સમાધાન ન થાય, મગજ ફાટ ફાટ થતું હોય આકુળતાથી, તો ગાંજો ચલમ પી લે એટલે ચડે ઘેન. એ લોકો ગાંજો ચલમ રાખે, શું ગાંજો પી લે, કેમ કે આ બધું જે દમનથી કરતા હોય એને લઈને કાંઈ એને સુખ તો થતું ન હોય, દુઃખ સહન થતું ન હોય, એટલે વળી ઘેનમાં આવે. પછી ગાંજો ચડ્યા પછી શું બોલે એને એને ખબર ન હોય કે હું શું બોલું છું. શું પછી જે બધા સંસ્કારો હોય એ નીકળવા માંડે. ત્યાગ એને ત્યાગ તો ઘણો કર્યો છે પણ પરિણામનું કોઈ ખબર નથી, એ પરિણામ શું ચીજ છે, પરિણામની કેળવણી શું ચીજ છે એ ખબર નથી. આ તો આત્માને કેળવવાનો વિષય છે. આત્માની કેળવણી થાય, જેમ કણિકને ટૂંપીને રોટલી બનાવે છે એમ કેળવી કેળવીને આગળ વધવાની વાત છે. પણ એમાં કઈ, જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ ન સમજણ હોય ત્યાં સુધી બેઝ ખોટો છે ને. સાયન્ટિફિક બેઝ હોવો જોઈએ, સોલિડ. અધરથી ઉપદેશ લઈ લે અને એમને કસાયની મનતા રાખે તો એ ટેમ્પરરી રહેશે, પાછો ભભૂકી ઉઠશે. દબાયેલો રૂંધાયેલો કસાય છે ત્યારે ભડકો થશે, કહેવાશે નહીં પાછો.
દેવ શ્રી મનોરંજ ભગવાન નો.